भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। वर्णिवेशरमणीयदर्शनं मन्दहासिरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गतेद्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुतम्। अनंतकोटिब्रह्माण्डना अधिपति सर्वावतारी सर्व कारण ना कारण इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में जेनी कृपा दृष्टि थी समग्र सूरत शहर आज सुखियो छे एवा सूरत मंदिर में बिराजमान नारायण मुनिदेव दिव्य सानिध्य में आजना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकूल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकूल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागीची बातमाओ समस्त सूरत सत्संग समाज ने अमरा हृदयपूर्वक जय स्वामीनारायण। आज अपना सौना खूब सद्भाग्य छे कि आवा घोर कड़ीकाळनी अंदर जीवात्मानु आत्यंतिक कल्याण जेमा रहेलू छे एवो दिव्य सत्संग आपणने ओळखाणो छे। भगवान स्वामीनारायणे आ पृथ्वी पर जयरे प्रगट्य पोतानू अवतरण धारण कर्यु त्यारे महाराजे एक संकल्प लईने आ भूमि उपर आव्या हता। आपणे जयरे पूर्वनो इतिहास आपणा संप्रदायनो जयरे जोईए त्यारे एम कहेवाय के भरत बद्रिकाश्रमनी अंदर भरतखंडनी यात्रा करी अने जयरे ऋषि मुनिओ त्यां आव्या छे नारायण नर अने नारायण स्वरूपे महाराज त्यां तप करी रह्या छे त्यारे एमने पूछवामां आवे छे के ऋषि मुनिओने के आ भरतखंडनी तमे यात्रा करीने आव्या छो अमारो अति प्रिय देश छे एनी शुं स्थिति छे एनो हाल केवो छे। त्यारे ऋषि मुनिओना आँखमांथी दड़दड़ आँसू पड्या छे अने ए व्यथा सांभळी भगवान नरनारायण स्वरूपे पोते भगवान श्रीहरि पण त्यां दुखी थया छे। कहेवानी पाछळनो भावार्थ ए छे के आ पृथ्वी उपर भगवाननुं प्रागट्य ए अनंत जीवात्माना कल्याणने अर्थे ભગવાનના ધરાવ પર પ્રગટ થાય છે અને મહારાજે આ અવતારમાં પણ ભગવાન સ્વામિનારાયણે પણ એ સંકલ્પ કરીને આવ્યા છે કે જે ભરત ખંડની એટલે કે ભારત દેશની જે ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાને અનુસરનારા ભક્તો એના જ્યારે જીવનની અંદર આવું દુઃખ અને ક્લેશ આવ્યું હોય ત્યારે ધર્મ રક્ષણ હેતુવે આ ભૂમિ ઉપર પોતાનું પ્રાગટ્ય ધારણ કરી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરવી। વાલા ભક્તો આ દિવ્ય પરંપરાની અંદર આ વાત આજે એટલા માટે આપણે કરવી પડે કે કળિયુગ પોતાના પ્રચંડ સ્વરૂપનો પ્રભાવ આજે દુનિયા ઉપર દેખાડી રહ્યો છે ત્યારે આપણે ભગવાનના એકાંતિક ભક્તો છીએ અને આપણે એ વાતનું ચોક્કસ અનુસંધાન રાખવું જોઈએ કે જે આંસુડા ઋષિમુનિઓની વાતો સાંભળી ભગવાનને બદ્રિકાશ્રમની અંદર પડ્યા હતા આજે એ આંસુડા ફરી ભગવાનના સ્વરૂપની અંદર એમની આંખોની અંદર એ આંસુડા ન આવે એના માટે આપણે ખરેખર જાગૃત અને કટિબદ્ધ રહેવાની જરૂર છે। આ સંસારની અંદર આપણો જન્મ એ આપણા કર્મ પ્રમાણેના ફળને ભોગવવા માટેનો થયો છે। એક બહુ સુંદર પ્રસંગ જો કે પૂર્વવક્તાઓએ માર્મિક અને પ્રસંગિક જે વાતો કરી છે એને બધાએ ધ્યાન ઉપર રાખશો જ, પણ એક વાત ખરેખર આપણે કેવા બળભાગી છીએ એ બતાવવા માટે વાલા ભક્તો કરું। ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વીની અંદર જ્યારે પંચભૌતિક શરીર ધારણ કરીને મનુષ્ય લીલા જ્યારે આચરી ત્યારે અનેક એવા ભક્તો હતા જેને એન કેન પ્રકારે ભગવાનના યોગમાં આવ્યા અને ભગવાનના દર્શન થયા, ભગવાનની એક પવિત્ર દ્રષ્ટિ એના ઉપર પડી તો એના જીવનું કલ્યાણ થયું છે, એવા આપણા સંપ્રદાયના અનેક પ્રસંગો છે। એ જે એવો પ્રસંગ વડોદરાના સેનાપતિ મીર સાહેબનો પણ આપણે યાદ કરીએ, પોતાને કંઈ એવો મહારોગ થયો કે જેનાથી એમના જીવનની અંદર એમના શરીરે ખૂબ પીડા થતી, ખૂબ અશાંતિ રહેતી, રાત્રે નિંદ્ર ન આવે, પોતે ગાયકવાડ સરકારના પ્રધાન સેનાપતિ એટલે બધે જ્યાં ઓળખાણ હોય પીછાણ હોય પીર ફકીર બધાના એમને ઉપચારો કર્યા પણ ક્યાંય શાંતિ મળી નથી। છેવટે કોઈએ જૂનાગઢનું સરનામું આપ્યું, જૂનાગઢ પણ પોતે ગયા છે એમ સંપ્રદાયના પ્રસંગોની અંદર આ વાત લખી છે વાલા ભક્તો, કે જૂનાગઢથી પણ એમને ત્યાં શાંતિનો અનુભવ ન થયો ત્યારે મીર સાહેબ પરત આવતા ગઢપુર રોકાણા છે, અને ગઢપુરની અંદર આવ્યા પછી ત્યાં જે રાધાવાઓ જે જેને કહે છે ત્યાં વાડી ભગવાન સ્વામિનારાયણના વખતમાં, અને એ વાડીની અંદર પોતે થોડો વિશ્રામ કરવા માટે રોકાણા છે, અને જે ઘણા વર્ષોથી જે તકલીફ હતી એ તકલીફ, એમને જે દુખાવો હતો, મનની અશાંતિ હતી, એ ત્યાં માથાનો દુખાવો કે શરીરની જે પીડા એ તો ક્ષમિત છે પણ અંતરમાં ટાઢક થઈ છે, અને ત્યાં એમને આરામ મળ્યો છે, ત્યાં એમને વિશ્રામ કર્યો છે. પોતે જ્યારે સ્વસ્થ થયા ત્યારે મનમાં એમને સંકલ્પ થયો કે કુરાનની અંદર એવું લખવામાં આવ્યું છે કે જે ભૂમિની અંદર કોઈ દિવ્ય મહાપુરુષના ચરણારવિંદ હોય કે વાસ હોય એ ભૂમિમાં જવાથી જીવનના કષ્ટો દૂર થાય છે. આ નક્કી કોઈ ભૂમિ આવા દૈવી પુરુષની કે દિવ્ય મહાપુરુષની આ ભૂમિ હશે એવું મનમાં હજુ સંકલ્પ કરતા ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને આવતા જોયા છે. સચ્ચિદાનંદ સ્વામીને પૂછ્યું કે આ કોણી જગ્યા છે, ત્યારે સચ્ચિદાનંદ સ્વામીએ કીધું પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ જે આ ગઢપુરની અંદર બિરાજમાન છે, સર્વોપરી શ્રીહરિ એ સાક્ષાત અહીંયા બિરાજમાન છે ને એમની આ રાધાવાઓ છે. એટલે મનમાં સંશય થયો કે ખુદા તો કંઈ આ પૃથ્વી ઉપર જન્મ થોડી ધારણ કરતા હોય. મનમાં સંકલ્પ કર્યો કે ભગવાનના દર્શન અર્થે હું જઉં ત્યારે મને ભગવાન કામળાના આસન ઉપર બેઠેલા જોવા મળે, મહારાજ પૂર્વાભિમુખ જોવા મળે, મને નામ દઈને બોલાવે. વળી સંકલ્પ કર્યો કે મહારાજની પાસે કંઈ રીંગણાનો ઢગલો હોય અને મને વાટકો ભરીને દહીં જોવા આપે તો હું માનું કે ભગવાન સાચા છે, મારા મનના સંશયો ટાળે. બહુ ટૂંકમાં વાત કરવી છે વાલા ભક્તો, સમય ઘણો લાંબો છે, આપણી પાસે ટૂંકો છે અને વાત ઘણી લાંબી છે, પણ સંક્ષિપ્તમાં એટલા માટે કે ભગવાને આ એક લીલા એવી આપણા જીવનની અંદર એક ઉદાહરણરૂપ બને, આપણે શું પામ્યું છે ને આપણને શું મળ્યું છે એનું આપણને ગૌરવ રહે, એના જેવી વાત આપણને આ જાણવા માટે સમજવા માટે ચરિતાર્થ કરી છે. એ મીર સાહેબ ભગવાનના જ્યારે દર્શન કરવા ગઢપુરની અંદર જાય છે ત્યારે ભગવાને એમના સંકલ્પો પૂર્ણ કર્યા છે. પૂર્વાભિમુખ મહારાજ કામળા ઉપર બેઠા અને એમને નામ દઈને બોલાવ્યા છે. પડખે મીર સાહેબે નજર ફેરવી ત્યારે રીંગણાનો ઢગલો પણ જોયો છે, ત્યારે મનમાં ઘણો વિસ્મય થયો પણ છતાંય પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમને બધા ખુદા કહે છે તો તમે ખુદાનો પ્રાગટ્ય આ ભૂમિ ઉપર જન્મ નથી હોતો એવું અમારા ઇસ્લામમાં લખ્યું છે. ત્યારે મહારાજે એનો બહુ સુંદર ઉત્તર આપ્યો છે કે મનુષ્યનો જેમ જન્મ થાય છે, આ પ્રસંગને એટલા માટે યાદ કરવું વાલા ભક્તો કે આપણો તમારો મારો જે જન્મ થયો છે એ આપણા કર્મ બંધનવશ થઈને ભગવાન આપણો જન્મ થયો છે, જ્યારે ભગવાનનું પ્રાગટ્ય સ્વતંત્ર થાય છે. અને એટલા માટે કુરાનમાં એમ લખ્યું ભગવાનનો જન્મ નથી થતો પણ ભગવાન પ્રગટ નથી થતા એવું નથી. અને આ વાતની પછી મહારાજે દ્રષ્ટાંતો દીધા છે ગીતા ઉપનિષદ પુરાણોના અને મારા કુરાનના પણ એમને એમને ઇતિહાસના પ્રસંગો બતાવી મહારાજે પ્રમાણ કર્યું છે. ત્યારે મીર સાહેબને એની સંમતિ થઈ છે કે ના ભગવાન ખુદા સ્વયં છો. અને મહારાજે એમને એમની છેલ્લી જે સંકલ્પ દહીંનો ભરેલો વાટકો એ પણ એમને બોલાવી એમને પૂછ્યું ત્યારે કે મારે શરીરે નથી અત્યારે સારું તો જમાશે નહીં, ત્યારે મહારાજે દહીંનો વાટકો મંગાવીને એમને આપ્યું છે. આવું દિવ્ય ચરિત્ર કરીને મહારાજે એમને સત્સંગની અંદર દ્રઢ કરાવ્યા છે અને ભગવાનના એ ઉપાસક બન્યા છે. કહેવાની પાછળનો ભાગવર્થ વાલા ભક્તો એટલો જ છે કે તનકી જાને મનકી જાને જાને ચિતકી ચોરી. એક વખત નાનો પ્રસંગ એક બીજો લઈ લઉં, સંતો જ્યારે ગામડા ફરતા ને ત્યારે મહારાજને એમ મહારાજે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગામડા ફરીને આવ્યા એટલે મહારાજે એમને પ્રશ્ન કર્યો કે સ્વામી સત્સંગ કેવો થયો. સંતો કે મહારાજ સત્સંગ ઘણો સારો થયો. ત્યારે મહારાજે વળી પૂછ્યું સ્વામી ખરેખરો સત્સંગ કેવો થયો, ત્યારે કે ખરેખર સત્સંગ પણ ઘણો તો બધો થયો છે. ત્યારે મહારાજ કે તમને કેવો સત્સંગ છે, ખરેખરો છે સામાન્ય કે મહારાજ અમને ખરેખરો સત્સંગ છે કઈ રીતે જાણો છો. તો કે અમે આપને કરતા હરતા જાણીએ છીએ, આપને સર્વોપરી જાણીએ છીએ, મન કર્મ વચનથી આપને વરેલા છીએ. મહારાજ કે તો એમ મને બતાવો કે અમે ક્યાં હતા ને શું કરતા હતા, અમે શું કરતા હતા ને ક્યાં હતા એ મને બતાવો. ત્યારે સંતો કે મહારાજ અમે એવા તો તમને જાણ્યા નથી, એવા તો અમને સત્સંગ હજુ થયો નથી. ત્યારે મહારાજ કે એવો સત્સંગ કરવાની જરૂર છે. કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો એટલો જ છે આ બધા વાતની કે આપણને સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ જ્યારે આપણને મળ્યા છે, અક્ષરધામના અધિપતિ જ્યારે આપણને મળ્યા છે, ત્યારે આપણે એટલો જ ખટકો રાખવાની જરૂર છે કે ભગવાનને આપણે ખરેખરા જાણીએ. આ સત્સંગ માત્ર આડંબરના રૂપમાં કે દેખાવના રૂપમાં આપણા જીવનમાં ન રહે. જગતને દેખાડીને આપણે કંઈ મેળવવાનું નથી, દુનિયાને દેખાડીને આપણે કંઈ મેળવવાનું નથી, પણ જો આપણો નાથ સર્વેશ્વર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો આપણા સત્સંગને જોશે તો ચોક્કસ આપણા મોક્ષની ગતિ આપણી સુલભ થશે, અક્ષરધામની પ્રાપ્તિ આપણને થશે. અને આવો ખરેખરો સત્સંગ આપણે જ્યારે જીવનમાં દ્રઢ કરીને રાખશું ત્યારે મહારાજને વચનોને કહેવાની જરૂર નહીં પડે. હું એવું વિચારું છું કે સુરતનો સત્સંગ સમાજ એવો છે કે કદાચ બધા સંતોએ વખાણ્યું છે, એટલે હું પણ કહું કે લાલજી મહારાજ બોલે ને સુરત કરે એવું નથી, લાલજી મહારાજની દ્રષ્ટિ શું કહેવા માગે છે એ હરિભક્તો સમજે એમ છે, એવું હું માનું છું. અને એ શ્રદ્ધા, એ ભક્તિ, એ ભાવ, એ આ વારસાનો સુરતનો સત્સંગ સમાજ કાયમ જાળવી રાખે એવી નારાયણ મુનિ દેવ પાસે હું પ્રાર્થના કરું છું. વિશેષ સમય નથી લેતો, આ દિવ્ય સત્સંગની અંદર આપણી જે ધરોહર છે, આના જે મૂલ્યો છે, એનો પ્રાણ છે, એના સિદ્ધાંતો છે, ભગવાન સ્વામિનારાયણ સ્થાપિત મર્યાદાઓ છે, શુદ્ધ ઉપાસના અને શુદ્ધ ભક્તિ છે. આની અંદર ભેળસેળ ક્યારે થવા દેશો નહીં, થતી હોય ત્યાં અડીકમ બની એના રક્ષક બનીને ઊભા રહેજો અને એને નિસ્તો નાબૂદ કરજો. કોઈ યુદ્ધ ચાલતું હોય, જો કે આપણે યુદ્ધ માટે નથી કોઈને પ્રેરણા કરતા, પણ છતાં એક દ્રષ્ટાંતના રૂપમાં કહું છું કે યુદ્ધ ચાલતું હોય તો ઘણી વખત બને કે બે ઘા હામે મારીએ તો બે ઘા આપણને વાગે. પણ એક રામાયણનો પ્રસંગ છે, જ્યારે સીતા માતાનું જ્યારે હરણ કરી ગયા રાવણ, ત્યારે રામ વ્યાકુળ થઈ ગયા. ભગવાન હતા પોતે, પણ એક ચરિત્ર મહારાજે એવું કર્યું, ભગવાને એવું ચરિત્ર કર્યું કે વ્યાકુળ થઈ ગયા. અને વ્યાકુળ કેવા થયા તો કે હરણાને પૂછે, ઝરણાને પૂછે, વરક્ષ વેલી વાનીને પૂછે કે સીતા ક્યાં છે, સીતા ક્યાં છે, એ જવાબ ન આપે. પણ છતાંય પોતાની મનની વ્યથા અને વ્યાકુળતા રામચંદ્રજી ભગવાન એ વૃક્ષ વેલીને, ફૂલપાનને, કંકડ પથ્થરને, કે ઝરણાને કે હરણાને એમ પૂછતા કે અમારી સીતા ક્યાં છે. ત્યારે ઘણા જ્યારે વ્યથિત થઈ ગયા, તે એક પ્રસંગ છે, કોઈ બહુ સારા કવિ બિહારીએ બહુ એનું સુંદર વર્ણન કર્યું છે, સમયના અભાવે આખું વર્ણન ફરી કોઈ વખત સંભળાવીશ, પણ અત્યારે ટૂંકમાં એમ કહું, ત્યારે રામ વ્યથિત થઈ ગયા છે ત્યારે રામે લક્ષ્મણને એમ કીધું છે કે ભાઈ હવે તમે અયોધ્યા પાછા જતા રહો, મારું તો મારી પત્નીનું, મારી ભાર્યાનું હરણ થઈ ગયું છે, હું શું મોઢું લઈને અયોધ્યા પાછું આવીશ, હું વનમાં સીતાની શોધ કરીશ અને જો સીતા મને મળશે તો હું પાછો અયોધ્યા આવવાનું થશે, જો સીતા નહીં મળે તો હું અહીંયા વનમાં ને વનમાં મારો ત્યાગ કરી દઈશ. ત્યારે લક્ષ્મણજીને આશ્ચર્ય થયો કે આ રઘુકુળ ભૂષણ રામ આવું બોલે છે, રામચંદ્રજી આવું બોલે છે, સૂર્યવંશના એક દીપક રામચંદ્રજી આવું બોલે છે. ત્યારે લક્ષ્મણજી એમને કીધું કે આ તમને શોભે, ત્યારે ભગવાન રામને એમ થયું, ત્યારે એમને જોશ એમ કીધું કે આ પહાડ નદી સૂકવી નાખું જો મારી સીતા ન મળે, અને દુશ્મન એક નહીં દસ માથાનો હોય તો ધૂળ ભેગો ન કરું મારું નામ રામ નહીં. રામચંદ્રજી એમ બોલ્યા કે આ સૂર્ય ચંદ્રને હું છુપવી દઉં અને આ પહાડને નદીઓને સૂકવી નાખું જો મારી સીતા ન મળે તો, અને દુશ્મન એક નહીં દસ માથાનો કેમ ન હોય અને ભો ભેગો કરું તો હું રામ સાચો. એટલે કહેવાની પાછળનો ભાવાર્થ વાલા ભક્તો આ જ છે, આપણા હાથમાં ભગવાને બે શસ્ત્ર દીધા છે, એક છે આપણી માળા, આપણી ભક્તિ. અને તમને બધાને ભક્તિનો ચમત્કાર કેવો છે એ તમે જાણો છો. સ્વામિનારાયણ મહામંત્રનો જેને ઉદ્ઘોષ લખ્યો છે, આપણે સંકલ્પ કર્યો 225 કરોડ મંત્રનો જાપ કરવાનો સંકલ્પ કર્યો, ગઢડા અને જૂનાગઢમાં મહારાજે આપણને ખૂબ સારો પોતાનો પ્રતાપ દેખાડ્યો છે, અને હવે એ પ્રતાપને વધારવા જ કંઈક ઈચ્છા હશે. દેશકાળ તો અત્યારે કદાચ નિમિત્ત બન્યું છે, હું એવું માનું છું. જો યજ્ઞની પૂર્ણાહુતિ પહેલાં કરી દીધી હોત ને તો પાછળ કોઈ અવકાશ ન રહેત. અને એટલા માટે ભગવાને આપણે આ વર્ષે, તમને બધાને ખ્યાલ છે, સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એનું આયોજન આ માગશર મહિનાની અંદર આયોજન કરવાનો નિર્ધારિત કર્યો હતો, પણ અત્યારે વરસાદના અભાવ, પાણીના અભાવને નિમિત્ત બનાવી મહારાજે કંઈક એવો સંકલ્પ કર્યો છે કે ઓણ નથી કરવો, આપણે આવતા વર્ષે ત્રણેય બોર્ડ ભેગું થઈ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, રાધારમણ દેવ જૂનાગઢ અને ગોપીનાથજી મહારાજ અને ધોલેરા મદન મોહનજી મહારાજના દિવ્ય સાનિધ્યની અંદર મહા ઉત્સવ કરવો છે. આવો શુભ સંકલ્પ કર્યો હશે એવું મને આશા લાગે છે. કાર્યરત તમારે કરવાનું છે, બરાબર, મારે તો ખાલી આશા વ્યક્ત કરવાની છે અને પરિણામ તમારે આપવાનું છે. એટલે એ દિવ્ય પ્રસંગને પણ, અને અમે બધા સંતો હમણાં ભાવનગર ભેગા થયા હતા ત્યારે એની તારીખો પણ નક્કી થઈ ગઈ છે, આગામી 23/12/2010 થી એ મહામહોત્સવ, સ્વામિનારાયણ મહામંત્ર મહોત્સવ એનો દિવ્ય પ્રારંભ ગઢપુરને આંગણે થવાનો છે. તો તે પહેલાં આપણે આ શુદ્ધિ અભિયાન પૂરું થઈ જાય અને સમગ્ર ભગવાનના જે સ્થાપેલા ચાર મંદિરો છે વડતાલ દેશના, એ ચારેય મંદિરોના અધિષ્ઠાતા દેવોના દિવ્ય સાનિધ્યની અંદર, અમદાવાદ અધિષ્ઠાતા દેવોના દિવ્ય સાનિધ્યની અંદર, અને સમગ્ર ધર્મકુળ પરિવાર, સમગ્ર સંત સમાજ અને સમગ્ર સત્સંગ સમાજ એકત્રિત થઈને ઉત્સવ ઉજવે એવી આજે હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. દરેક હરિભક્તોને છેલ્લે એક જ ભલામણ કરવાની છે કે આપણે આ સત્સંગની અંદર પોતાના જીવનું કલ્યાણ કરવા આવ્યા છીએ. કોઈના અવળા સવળા સમજાવે, કોઈના ઉઠા ભણાવે કે કોઈના આંતરિક કોઈ રાગ દ્વેષ કે પ્રશ્નોના કારણે મહેરબાની કરીને ભગવાનના દ્રોહી ન બનીએ, ભગવાનના ગુનેગાર ન બનીએ અને આ દિવ્ય સંપ્રદાયની ધરોહર એને ભૂસવા ન દઈએ. એટલે સમગ્ર સત્સંગ સમાજ એની અંદર એકમેક થઈ અને જેમ અત્યાર સુધી ભક્તિને માધ્યમ બનાવી, ધર્મને માધ્યમ બનાવી અને ભગવાનના કૃપાના અધિકારી બન્યા છો, એ જ રીતે ધર્મ ભક્તિને એને કરી અને સત્સંગની અંદર દરેક હરિભક્તો પોતાનું યથાશક્તિ જે જે પોતાનું સેવાનું કાર્ય એમને સોંપિત કરવામાં આવે કે જ્યારે અવકાશ મળે ત્યારે ચોક્કસ કરી અને પોતાની જાતને ધન્ય કરશો એવી દરેક સુરત સત્સંગ સમાજ પાસે અમે અભિલાષા રાખીએ છીએ. ભગવાન સ્વામિનારાયણ હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ સર્વનું મંગળ વિસ્તારે એવી તેમના ચરણારવિંદમાં પ્રાર્થના સહિત પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજશ્રી તથા અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સારાય ધર્મકુળ પરિવાર વતી આ સત્સંગ પરિવારને અમારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. ભગવાન બધાને ખૂબ સુખ્યા કરે, સર્વને સદબુદ્ધિ આપે અને સર્વને એક છત્ર ભગવાન સ્વામિનારાયણના શિર છત્ર નીચે બધાને લાવે એવી હરિકૃષ્ણ મહારાજ નારાયણ મુનિ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરું છું. સંપ્રદાયમાં સંપેકતા વધે અને સંપ્રદાયના સિદ્ધાંતોનો દિગ્વિજય થાય એવી પ્રાર્થના અને અભિલાષા સાથે મારી વાણીને વિરામ. સહેજાનંદ સ્વામી મહારાજ.